એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાહિત્ય જગતના એક એવા શિખરને આંબવાનો પ્રયાસ કરીશું જેણે પાત્રોના આંતરમનની ગલીકૂચીઓમાં આપણને ફેરવ્યા છે. હેનરી જેમ્સ કૃત ધ પોર્ટ્રેટ ઓફ અ લેડી.
હા, હેનરી જેમ્સ અમેરિકન સાહિત્યના મોટા ગજાના લેખક.
બિલકુલ. અને એમની ખાસિયત ખબર છે, મનોવૈજ્ઞાનિક વાસ્તવવાદ. મતલબ કે પાત્રો શું કરે છે એના કરતાં એમના મનમાં શું ચાલે છે, એમના વિચારો, એમના હિરાદાઓ, એના પર એમનું ફોકસ વધારે રહેશે.
સાચી વાત છે, જાણે વાચકને પાત્રના મનમાં જ ઉતારી દે.
અને પેલી એમની આંતરરાષ્ટ્રીય થીમ પણ ખરી, અમેરિકાની પેલી નિખાલસતા, મુક્ત વિચાર અને યુરોપની જટિલતા, રીતરિવાજો, બંધનો.
હા, એ બે વચ્ચેનો સંઘર્ષ.
બરાબર. અને ધ પોર્ટ્રેટ ઓફ લેડી જે 1881માં આવી, એમાં આ બંને વસ્તુઓ, ઊંડું મનોવિશ્લેષણ અને આ અમેરિકન યુરોપિયન ટક્કર, બહુ સરસ રીતે જોવા મળે છે. ખરેખર એમની શ્રેષ્ઠ કૃતિઓમાં ગણાય છે આ. ચોક્કસ. તો આજે આપણે આ નવલકથાના હાર્દ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. એક યુવાન, સ્વતંત્ર મિજાજની અમેરિકન છોકરી ઇઝાબેલ આર્ચર, એની સ્વતંત્રતાની ખોજ, એના નિર્ણયો અને છેવટે જે કરુણ અંજામ આવે છે એની વાત કરીશું.
હા, આ ખાલી વાર્તા નથી, પણ આપણી મહત્વાકાંક્ષાઓ, આપણી ભ્રમણાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો જે સંઘર્ષ છે ને, એનું જાણે પ્રતિબિંબ છે.
તો ચાલો શરૂ કરીએ. વાર્તા શરૂ થાય છે ઇઝાબેલ આર્ચરથી. ન્યૂયોર્કના ઓલ્બનીમાં રહે છે. બુદ્ધિશાળી છે, જિજ્ઞાસુ છે, પણ સૌથી વધારે તો એને પોતાની સ્વતંત્રતા બહુ વાલી છે.
એમ કહી શકાય કે કોઈ બંધન સ્વીકારવા તૈયાર જ નથી.
બરાબર. પછી એની કાકી શ્રીમતી તચેટ એને યુરોપથી આવીને ઇંગ્લેન્ડ લઈ જાય છે. ગાર્ડન કોર્ટ, એક મોટો સુંદર એસ્ટેટ, ઇઝાબેલ માટે તો આખી નવી દુનિયા.
હા, અને એના મનમાં સપના છે, જીવન જોવું છે, અનુભવવું છે પોતાની રીતે.
ગાર્ડન કોર્ટમાં એના શરૂઆતના દિવસો. ત્યાં એનો પિતરાઈ ભાઈ છે, રેલ્ફ ટચેટ. બીમાર છે પણ બહુ સંવેદનશીલ અને હોશિયાર.
અને એ ઇઝાબેલથી બહુ પ્રભાવિત થાય છે. એની જીવંતતા, એના વિચારો, એ બધું એને ગમે છે.
અને ત્યાં જેમના પડોશી છે, લોર્ડ વોબર્ટન, પૈસાદાર પ્રતિષ્ઠિત ઉમરાઓ,
જે પોતે પણ આદર્શવાદી છે થોડો, એ પણ ઇઝાબેલથી એટલો બધો આકર્ષાય છે કે તરત જ લગ્નનો પ્રસ્તાવ મૂકી દે છે.
અને અહીંયા જ ઇઝાબેલનું પાત્ર ખુલવાનું શરૂ થાય છે. એ વોબર્ટન જેવા યોગ્ય ઉમેદવારને ના પાડી દે છે.
હા, અને કારણ, એ કહે છે કે મારે લગ્ન કરીને જીવનની શરૂઆત નથી કરવી.
મતલબ કે એ લગ્નને એક અંત તરીકે જુએ છે, શરૂઆત તરીકે નહીં. એને ડર છે કે લગ્ન એની સ્વતંત્રતા છીનવી લેશે, એની દુનિયા જોવાની શક્યતાઓ ઓછી કરી દેશે.
બરાબર. આ એનો અમેરિકન આદર્શવાદ અને યુરોપના પરંપરાગત વિચારો વચ્ચેનો તફાવત પણ બતાવે છે, નહીં?
ચોક્કસ. અને એટલે જ એના અમેરિકન ચાહક કેસ્પર ગુડવુડને પણ ના પાડે છે. ગુડવુડ તો એની પાછળ ઇંગ્લેન્ડ સુધી આવે છે.
હા, ગુડવુડ એકદમ મજબૂત, પ્રેક્ટિકલ માણસ છે. એ ઇઝાબેલને એક જાતની સ્થિરતા આપી શકે, પણ ઇઝાબેલને અત્યારે એવું કશું જ જોઈતું જ નથી.
એને તો બસ ખુલ્લા આકાશમાં ઉડવું છે, કોઈ નક્કી રસ્તા વગર.
પોતાની કેડી પોતે કંડારવી છે.
પણ મને એમ થાય કે શું આ સ્વતંત્રતાની વ્યાખ્યા થોડી વધારે પડતી રોમેન્ટિક નથી? જાણે વાસ્તવિક દુનિયાની અટપટી વાતોથી અજાણ હોય એમ.
હા, અને આ જ પ્રશ્ન આખી નવલકથાના કેન્દ્રમાં છે. એનો જવાબ ઇઝાબેલની આખી સફરમાં ધીમે ધીમે મળે છે.
અને એ સફરમાં એક મોટો વળાંક આવે છે. એના કાકા ડેનિયલ ટચેટ ગુજરી જાય છે.
અને અહીં રાલ્ફ, જે ઇઝાબેલને આર્થિક રીતે સ્વતંત્ર જોવા માંગે છે જેથી એ મુક્તપણે જીવી શકે, તે પોતાના પિતાને સમજાવે છે કે એમની અડધી સંપત્તિ ઇઝાબેલને આપી દે.
રાલ્ફનો ઈરાદો તો સારો હતો. એને એમ કે પૈસા હશે તો ઇઝાબેલ સમાજના દબાણમાંથી મુક્ત થઈ જશે.
એનું પેલું વાક્ય છે ને,
હા, હું એવા લોકોને ધનવાન કહું છું જેઓ તેમની કલ્પનાશક્તિની જરૂરિયાતો પૂરી કરી શકે, એવું કંઈક.
બરાબર. એ ઈચ્છતો હતો કે ઇઝાબેલ પોતાની કલ્પના મુજબ જીવી શકે, પણ અહીં જ
સૌથી મોટી વક્રોક્તિ છે. જે પૈસા મુક્તિ માટે આપ્યા હતા એ જેના માટે ફાંસો બની જાય છે.
સાચી વાત. આ વારસો એને આર્થિક સ્વતંત્રતા તો આપે છે, પણ સાથે સાથે એને ખોટા લોકોની નજરમાં પણ લાવી દે છે. હા, જે લોકો એની સંપત્તિનો ફાયદો ઉઠાવવા માંગતા હોય. એટલે રાલ્ફનો સારો ઈરાદો અજાણતા જ ઇઝાબેલના દુઃખનું કારણ બને છે. જાણે જેમ્સ પૂછી રહ્યા હોય કે શું સાચી સ્વતંત્રતા પૈસાથી મળે.
આ પ્રશ્ન સાથે જ ઇસાબેલ યુરોપની યાત્રા શરૂ કરે છે. એની સાથે એની મિત્ર હેન્રિએટા સ્ટેકપોલ પણ છે,
જે પોતે પણ એક મજાનું પાત્ર છે. ટિપિકલ અમેરિકન, યુરોપને બધી વાતોની ટીકા કરતી ફરે.
અને ફ્લોરન્સમાં ઇસાબેલ મળે છે મેડમ સેરેના મર્લને.
મેડમ મર્લ ખરેખર એકદમ આકર્ષક વ્યક્તિત્વ. અમેરિકન છે, પણ યુરોપિયન સમાજમાં એવી ભળી ગયેલી, કળા સંગીતની જાણકાર, વાતચીતમાં કુશળ.
ઇસાબેલ તો એનાથી અંજાઈ જાય છે. એને લાગે છે કે મર્લ એક આદર્શ સ્ત્રી છે, સ્વતંત્ર, દુનિયા જોયેલી.
પણ આ દેખાવ પાછળ કંઈક બીજું જ છે જે ઇસાબેલ જોઈ શકતી નથી.
ફરી પેલી દેખાવ વિરુદ્ધ વાસ્તવિકતાવાળી વાત આવી,
કારણ કે મેડમ મર્લ જ ઇસાબેલને ગિલ્બર્ટ ઓસમન્ડ સાથે મેળવે છે.
હા, ગિલ્બર્ટ ઓસમન્ડ ફ્લોરેન્સ પાસે રહેતો એક અમેરિકન જે પોતાને દુનિયાદારીથી પર ખાલી સૌંદર્ય અને કળાનો પૂજારી ગણાવે છે અને સમાજના રીત રિવાજોને જાણે ધિક્કારતો હોય એવો દેખાવ કરે છે.
અને બસ આ જ વાત ઇસાબેલને સ્પર્શી જાય છે. એને ઓસમન્ડમાં ઊંડાણ દેખાય છે, પ્રામાણિકતા દેખાય છે. એને લાગે છે કે આ માણસ સમાજના બંધનોથી મુક્ત છે, પોતાની શરતો પર જીવે છે.
પરંપરાગત રસ્તાઓથી દૂર ભાગતી ઇસાબેલને આ માણસમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે જાણે.
પણ આ તો એની પોતાની કલ્પના છે. એ ઓસમન્ડને નહીં, પણ પોતાના મનમાં બનાવેલા એક આદર્શને જોઈ રહી છે.
કારણ કે રેલ્ફ અને શ્રીમતી ટચેટ તો ઓસમન્ડના ઠંડા, સ્વાર્થી સ્વભાવને ઓળખી જાય છે. એ લોકો ઇસાબેલને ચેતવે પણ છે,
પણ ઇસાબેલ એમની વાત માનતી નથી. એને લાગે છે કે આ લોકો ઓસમન્ડને સમજતા નથી અથવા એના પર ભરોસો નથી કરતા. એને એમ કે પોતે ઓસમન્ડને વધુ સારી રીતે ઓળખે છે.
અને આ ઓળખના આધારે બધાની સલાહ વિરુદ્ધ જઈને એ ગિલ્બર્ટ ઓસમન્ડ સાથે લગ્ન કરી લે છે.
અને એ માને છે કે આ એની પોતાની સ્વતંત્ર પસંદગી છે, એના જીવનનો સૌથી મોટો નિર્ણય જે એણે પોતે લીધો છે.
પણ પછી સમય બદલાય છે. સ્વતંત્રતાનું સપનું એક ખરાબ હકીકતમાં ફેરવાઈ જાય છે. થોડા વર્ષો પછીનું દૃશ્ય છે. ઇસાબેલ રોમમાં છે, એક મોટા મહેલમાં.
પણ એ મહેલ એના માટે ગુંગળામણનું ઘર બની ગયું છે.
ઓસમન્ડનો અસલી ચહેરો સામે આવી ગયો છે. પેલો કળાનો ઉપાસક તો એકદમ ઠંડો, અહંકારી અને સ્વાર્થી પતિ નીકળ્યો.
હા, એની સૌંદર્યની વાતો પણ ખાલી પોકળ હતી. એને તો બસ પરંપરાને વળગી રહેવું હતું. અને સૌથી ખરાબ વાત એ કે ઇસાબેલનું જે સ્વતંત્ર મન હતું, એની જે જીવંતતા હતી, એ જ એને હવે ખૂંચવા લાગી છે.
કારણ કે એ ઇસાબેલને પોતાની મરજી મુજબ ચલાવી શકતો નથી.
બરાબર. એના માટે ઇસાબેલ પ્રેમ કરવા માટે નહોતી, પણ એના કલેક્શનમાં ઉમેરવા માટેની એક કિંમતી વસ્તુ હતી. સુંદર, હોશિયાર અને ખાસ તો પૈસાદાર પત્ની,
જે એના પોતાના અહંકારને પોષી શકે. ઇસાબેલનું જીવન બહારથી ભવ્ય, પણ અંદરથી સાવ ખાલી થઈ ગયું છે.
આ બંધનમાં એની સાવકી દીકરી પેન્સી એના જીવનનું કેન્દ્ર બની જાય છે. પેન્સી બિચારી નિર્દોષ, આજ્ઞાંકિત છોકરી છે,
જેને ઓસમન્ડ કોઈ મોટા માથા સાથે પરણાવીને પોતાની સામાજિક પ્રતિષ્ઠા વધારવા માગે છે. પેન્સીની ખુશીની એને પડી નથી.
ઇસાબેલને પેન્સી માટે સહાનુભૂતિ છે, પણ એ પોતે જ એટલી લાચાર છે કે કંઈ કરી શકતી નથી.
અને પછી આવે છે પેલું પ્રખ્યાત પ્રકરણ 42. ઇસાબેલની આંતરિક વેદના એમાં ચરમસીમા પર પહોંચે છે.
હા, મોડી રાત્રે એ એકલી બેઠી બેઠી વિચારે છે પોતાના નિર્ણયો, પોતાની જાતને છેતરવાની વાત, પતિ સાથે ઊભી થયેલી એ મોટી ખાઈ, એ બધું એની સામે આવે છે.
એ સમજે છે કે ઓસમન્ડે એની સાથે પ્રેમ માટે નહીં, પણ પૈસા માટે અને પોતાનો સામાજિક મોભો વધારવા માટે લગ્ન કર્યા હતા.
અને એનો પેલો વિચાર કે ખરો ગુનો તો એ હતો કે તેનું પોતાનું મન હતું. આ ખરેખર સ્ત્રીના મનોજગત પર થતા અત્યાચારની વાત છે.
અને પેલો પ્રતિકાત્મક પણ કેટલો સચોટ છે. શરૂઆતનું ગાર્ડન કોર્ટ, ખુલ્લું, કુદરતી, અને એની સામે રૂમ અને ફ્લોરેન્સના બંધિયાર, સજાવેલા પણ જીવ વગરના મકાનો.
હા, એ મકાનો જાણે બંધન, નિયંત્રણ અને આત્માના મૃત્યુનું પ્રતીક છે. ઓસમન્ડ જે રીતે કલાની વસ્તુઓ ભેગી કરે છે, એ જ રીતે એ માણસોને પણ જુએ છે, નિયંત્રિત કરવા માટે, દેખાડવા માટે.
આ ગુંગળામણ વચ્ચે આખરે સત્ય બહાર આવે છે, પણ બહુ દર્દનાક રીતે.
હા, ઇસાબેલને ખબર પડે છે કે રેલ્ફ ઇંગ્લેન્ડમાં સખત બીમાર છે, મૃત્યુની નજીક છે અને એને મળવા માંગે છે.
આ સાંભળીને એ ભાંગે પડે છે. પણ ઓસમંડ, એ તો એને ઇંગ્લેન્ડ જવાની સાફ ના પાડી દે છે.
એને ડર છે કે ઇસાબેલ કદાચ પાછી નહીં આવે. આ ઓસમંડની ક્રૂરતાની હદ છે.
પણ ઇસાબેલ હવે નક્કી કરે છે કે એ જશે. પણ એ જાય એ પહેલા
ઓસમંડની બહેન કાઉન્ટેસ જેમિની એ ઇસાબેલ પાસે આવે છે
અને એક મોટો ધડાકો કરે છે. એ કહે છે કે પેન્સી ઓસમંડની પહેલી પત્નીની દીકરી નથી,
પણ ઓસમંડ અને
મેડમ મર્લના સંબંધનું પરિણામ છે.
બાપરે, આ સાંભળીને તો ઇસાબેલના પગ નીચેથી જમીન સરકી જાય છે.
હા, હવે એને આખી રમત સમજાય છે. મર્લની દોસ્તી, ઓસમંડ સાથેની ઓળખાણ, લગ્ન માટેની ભલામણ, બધું એક મોટું ષડયંત્ર હતું. જે મેડમ મર્લેનને એ આદર્શ માનતી હતી એણે જ એને ફસાવી હતી,
જેથી ઇસાબેલના પૈસાથી પોતાની દીકરી પેન્સીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાય. પેલી મહાન દેખાતી મર્લ હવે ઇસાબેલની નજરમાં સાવ નીચે ઉતરી જાય છે.
આ સત્ય જાણ્યા પછી ઇસાબેલના મનની બધી ભ્રમણાઓ તૂટી જાય છે. હવે એ કોઈની પરવા કર્યા વગર ઓસમંડની આજ્ઞાને અવગણીને રાલ્ફને મળવા ઇંગ્લેન્ડ જવા નીકળી પડે છે.
આ એનો પહેલો ખુલ્લો બળવો છે. હવે એ ભોગ બનનાર નથી રહી, પણ પોતાના નિર્ણયો લેવાનું શરૂ કરે છે.
ગાર્ડન કોર્ટમાં ઇસાબેલ અને રાલ્ફનું છેલ્લું મિલન એ નવલકથાના સૌથી ભાવુક દૃશ્યોમાંનું એક છે.
ખરેખર રાલ્ફ પોતાની છેલ્લી ઘડીઓમાં ઇસાબેલ માટેનો એનો ઊંડો મૌન પ્રેમ વ્યક્ત કરે છે. એણે જે વારસો અપાવ્યો હતો એના માટે પછતાવો કરે છે,
કારણ કે એ સમજે છે કે એના સારા ઈરાદાએ જ ઇસાબેલને દુઃખના ખાડામાં ધકેલી દીધી.
અને એની પેલી ફિલોસોફી કે આપણે બધાએ જેમ જીવી શકીએ તેમ જીવવું જોઈએ અને દુઃખ સહન કરવા તૈયાર રહેવું જોઈએ.
આ ક્ષણ ઇસાબેલ માટે બહુ મહત્વની છે. આટલા વર્ષોની એકલતા અને પીડા પછી રાલ્ફનો પ્રેમ અને પસ્તાવો એને એક જાતનું સમર્થન આપે છે.
હા, એને લાગે છે કે કોઈક તો હતું જે એને સાચેત સમજતું હતું. આ દુઃખમાં પણ સત્ય અને જોડાણનો અનુભવ એને શક્તિ આપે છે.
રાલ્ફના મૃત્યુ પછી ઇસાબેલ થોડો સમય ગાર્ડન કોર્ટમાં રોકાય છે
અને ત્યાં ફરી
કેસ્પર ગુડવુડ એને મળે છે. એ હજી પણ એને એટલો જ પ્રેમ કરે છે અને છેલ્લી વાર પૂરા જોશથી એને વિનંતી કરે છે.
કહે છે કે ઓસમંડને છોડી દે, રોમના બંધનમાંથી નીકળી જા, મારી સાથે અમેરિકા ચાલ, નવું જીવન શરૂ કરીએ.
અને એ એટલો ભાવુક થઈ જાય છે કે ઇસાબેલને બળપૂર્વક ચૂમી લે છે.
આ ચુંબન ઇસાબેલ માટે જાણે એક ઝટકો છે. એક પળ માટે એને એક અલગ જીવનની શક્યતા દેખાય છે, મુક્તિની, પ્રેમના જુસ્સાની.
પણ બીજા દિવસે સવારે ખબર પડે છે કે ઇસાબેલ તો કોઈને કહ્યા વગર રૂમ પાછી જતી રહી છે.
અને અહીં આજ નવલકથા પૂરી થાય છે, એના બહુ ચર્ચિત અસ્પષ્ટ અંત સાથે. હા, ઇસાબેલ રોમ કેમ પાછી ગઈ? શું એ હારી ગઈ? શું ફરી એ જ પિંજરામાં જઈ રહી છે, કે પછી આ કોઈ ઊંડો નૈતિક નિર્ણય છે?
આની પર તો બહુ લાંબી ચર્ચાઓ થઈ છે. પેલી સ્વતંત્રતા વિરુદ્ધ જવાબદારીવાળી થીમ અહીં ફરી આવે છે.
કદાચ એ હવે સમજી ગઈ છે કે સાચી સ્વતંત્રતા ભાગી જવામાં નથી, પણ પોતાની પસંદગીના પરિણામો સ્વીકારવામાં છે.
હા, બની શકે. રોમ પાછા જવાનો મતલબ શું? પેન્સી પ્રત્યેની જવાબદારી, કે પછી પોતાના નિર્ણયની નૈતિક જવાબદારી ઉપાડવી?
અથવા એમ પણ હોય કે આ દુઃખ અને અનુભવથી આવેલી એક પરિપક્વતા છે. પેલું એણે શરૂઆતમાં વિચાર્યું હતું ને?
હા, તે જીવન જોવા માંગતી હતી અને તેણે ભયાનકતાનો સ્વાદ પણ ચાખવો પડશે.
કદાચ રોમ પાછા ફરવું એ જીવનની એ ભયાનકતાનો, પોતાની પસંદગીના પરિણામોનો સામનો કરવાનો એનો નિર્ણય છે. એ હવે પેલી ભોળી યુવતી નથી રહી.
એટલે આ અંતને શરણાગતિ નહીં, પણ એક મુશ્કેલ પણ સભાન નૈતિક પગલું ગણી શકાય. એણે જે ભાગ્ય પસંદ કર્યું હતું એને એ સ્વીકારી રહી છે.
જટિલતા વિશે બહુ ઊંડો વિચાર કરવા મજબૂર કરે છે.
બરાબર. સ્વતંત્રતા એ કોઈ સહેલી ભેટ નથી, પણ એક મોટી જવાબદારી છે.
અને ઇસાબેલની વાર્તા આજે પણ આપણને એટલે સ્પર્શે છે, કારણ કે એ આપણા બધાના જીવનના મૂળભૂત સવાલો ઉઠાવે છે. આપણે નિર્ણયો કેવી રીતે લઈએ છીએ? ભ્રમણા અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ કેવી રીતે પારખીએ છીએ?
અને અંતે પેલો સવાલ તો રહી જ જાય છે.
હા, કે સાચી સ્વતંત્રતા બહારના સંજોગો બદલવામાં છે, કે પછી પોતાના આંતરિક સત્યને સ્વીકારીને નૈતિક રીતે મજબૂત બનવામાં? આ પ્રશ્ન જેમ્સ આપણા માટે ખુલ્લો મૂકી દે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.